ஓக்ஷிரத்னம் ஷப்தஜீதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். રાજચંદ્ર વચનામૃત આંક 291નો આપણો સ્વાધ્યાય ચાલે છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈક ક્રિયા કરે છે. ત્યાં સવિગત અને સંતોષરૂપ એવા તમારા બંનેના પત્રનો ઉત્તર સાથી લખવો તે તમે કહો. ધર્મજના સ્વિગત પત્રની કોઈ કોઈ બાબત વિશે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી એટલે જણાવી નથી. ત્રિભુવન આદિકની ઈચ્છાને અનુસરી આનંદ સમાગમ જોગ થાય એમ કરવા ઈચ્છા છે, અને ત્યારે તે પત્ર સંબંધી કંઈ પૂછવું હોય તે પૂછજો. ધર્મજમાં જેમનો નિવાસ છે એવા એ મુમુક્ષુઓની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા યોગ્ય છે, અનુસરવા યોગ્ય છે. મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું. આ પત્ર લખતા સૂઝતા લખ્યું છે. તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિષય રહો છો તે લખશો. કૃપાળુ દેવે અંતરંગ દશાનું વર્ણન કરતા આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે. ભાગ્યે જ જોવા મળે, વાંચવા મળે, સાંભળવા મળે જ્ઞાનીઓની અંતરંગ દશા કેવી હોય. જેઓ જીવન મુક્ત થયા છે, જેમને સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, સ્વરૂપની રમણતામાં જેઓ સ્થિર થયા છે, એમની અંતરંગ દશા સંસારમાં રહેતા હોય છતાં કેવી હોય? દેહ છતાં જ્ઞાનીની દેહાતીત દશાનું સ્વરૂપ શું? શબ્દો તો ઘણા બોલીએ છીએ, પરંતુ એનો ચિતાર અંતર ચક્ષુ સમક્ષ આવે અને ત્યારે આપણને પોતાને આપણી પોતાની મુમુક્ષુ અવસ્થાની અંદર ખ્યાલ આવે કે આપણે ક્યાં ઊભા છીએ. આત્મા બ્રહ્મ સમાધિમાં, મન વનમાં અને દેહ કંઈક આભાસે ક્રિયા કર્યા કરે. કેટલું ઉદયાધીન જીવન હશે અને આત્મ સ્વરૂપની રમણતા કેવી અદ્ભુત હશે. આગળ કહે છે, ધર્મજના સવિગત પત્રની કોઈ કોઈ બાબત વિશે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી એટલે જણાવી નથી. કૃપાળુ દેવની આ એક અદ્ભુત અવસ્થા હોવાને કારણે કેટલી વસ્તુ જગતના જીવોને જાણવા નથી મળી, કારણ કે એમને લખવામાં પણ ચિત્તનો ઉપયોગ થતો નહોતો. લખવું હોય તો ઉપયોગને બહારમાં લાવવો પડે, એ પણ આવી શકતો નહોતો. એ લખે છે, એમણે ખંભાતના મુમુક્ષુઓને ધર્મજની અંદર કબીરપંથી કોઈ સત્સંગી પાસે મોકલ્યા છે, અને મોકલ્યા પછી એ લોકોએ જવાબ લખ્યો છે કે અમે ત્યાં ગયા હતા, શું શું થયું, શું શું વાતચીત થઈ, કેવું અમને લાગ્યું વગેરે. આખો વિગતવાર પત્ર ત્રિભુવનભાઈ અંબાલાલભાઈ લખેલો છે. કૃપાળુદેવ કહે છે કે એને અનુસરીને કંઈક તમને લખવાનું હતું, કંઈક થોડીક વિગત તમને જણાવવી હતી, પણ ચિત્ત લખવામાં નથી. ચિત્તની અવસ્થાને સમજવી જોઈએ. ચિત્ત લખવામાં ક્યારે હોય? આપણું ચિત્ત લખવામાં નથી હોતું જ્યારે આળસુ હોય છે, ત્યારે. જ્યારે પ્રમાદનું જોર હોય ત્યારે આપણું ચિત્ત લખવામાં ન હોય, પણ લખવાના વિચારો હોય આપણી પાસે, વિકલ્પ હોય, કલ્પના જલ્પના હોય, અને આમ કેવું જોઈએ, આને આમ સમજાવી દેવું, બધા વિકલ્પો મનમાં હોય. ભાવથી આપણે હોય, દ્રવ્યથી ન લખતા હોય તો એનો મતલબ કે આ તો આળસુની એદી છે એટલે લખતો નથી. બાકી લખવા ધારે તો ઘણું કીએ. અને જ્ઞાનીઓ કે છે ચિત્ત લખવામાં નથી, અપ્રમત્ત અવસ્થા જ્યારે ચિત્તની હોય ત્યારે ચિત્ત લખવામાં નથી. બાહ્ય મન વચન કાયાના યોગની કોઈ પણ પ્રકારની ચેષ્ટા ત્યાં ઉદય ન હોય તો સંભવિત નથી. એવી અદ્ભુત દશા, ચિત્ત લખવામાં રહેતું નથી. શબ્દ શું છે? રહેતું નથી. પકડાય છે શબ્દનો અર્થ? લખવા જઈએ તો ચિત્ત અંદર વહી જાય, શબ્દ સૂજે નહીં. જે ભાવ છે એ વિચાર ભાષાની રૂપમાં આવે ને, માધ્યમમાં, એ આવવા જોઈએ. ન આવે, શબ્દ ન આવે, અક્ષર ન આવે, વાક્ય ના થાય. રહેતું નથી. ચિત્ત રહેતો લખાય ને. આપણે કંઈક આ કામ કરવામાં કામ બગડી ગયું, કેમ કે એનું ધ્યાન ન રહ્યું, ધ્યાન ન રહ્યું એટલે વસ્તુ બગડી ગઈ. ધ્યાન રહેતું નથી. હવે અહીંયા સમસ્યા એ છે કે ધ્યાન રહેતું નથી, એટલે લખે છે કે એટલે જણાવી નથી. ત્રિભુવન આદિકની ઈચ્છાને અનુસરીને જો આનંદમાં સમાગમ જોગ થાય, આ મુમુક્ષુએ સમાગમની વાત મૂકી છે એટલે ઉલ્લેખ કર્યો છે કે ત્યારે તે પત્ર સંબંધી કંઈ પૂછવું હોય તે પૂછજો. તમે જે લખ્યું છે એ પત્ર સંબંધી તમે રૂબરૂ મળશો તો વળી કંઈક વાતચીત થઈ જશે, કેમ કે રૂબરૂ મળે એટલે સામે મળવાની અંદર, સમાગમની અંદર ચિત્ત સ્વાભાવિક રીતે કોઈના સંગમાં રહે. એ સંગમાં હશે ત્યારે એ પત્ર સંબંધી તમારે અમને કંઈ પૂછવું હોય તો પૂછજો. છતાં ઉલ્લેખ કેટલો સંક્ષેપમાં કરે છે. ધર્મજમાં જેમનો નિવાસ છે એવા એ મુમુક્ષુઓની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા યોગ્ય છે, અનુસરવા યોગ્ય છે. ધર્મજમાં કોણ હતા? કબીરપંથી સાધુ હતા. એમને જવા મળવા માટે થઈને પોતે સૂચના કરી છે ખંભાતના મુમુક્ષુઓને કે તમે ધર્મજ જઈને એમને મળજો અને કહેજો કે કોઈ જ્ઞાનાવતારે અમને મોકલ્યા છે. એટલું જ નહીં પણ એમને પત્ર લખજો. આગળના પત્રમાં આપણે જોઈ લીધું કે કોઈ શ્રેષ્ઠ પુરુષની આજ્ઞા છે કે અમારે તમને ફરીથી મળવું. અને જેણે એમને મોકલ્યા છે તે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. અને જ્ઞાનાવતાર કહેતા જો એને કંઈ એવું અમારા સંબંધી સ્મરણ આવે તો ઠીક છે, નહીં તો અમારું નામ ઠામ કંઈ જણાવશો નહીં. એમની અમને આજ્ઞા છે કે તમારો સત્સંગ કરવો અને તમારી પાસેથી બોધ મેળવવો. હવે એ જે કંઈ છે પત્ર લખાયો છે અને પત્રના સંબંધમાં કંઈ લખાયું છે તો એ વિશે કંઈ કહેવું છે, પણ અત્યારે કંઈ ચિત્ત એમાં રહેતું નથી. પણ છતાં ઉલ્લેખ શું કરે છે કે એ મુમુક્ષુઓની દશા, એને કેવા કીધા છે? મુમુક્ષુ. એ મુમુક્ષુ છે હજી, યથા યોગ્ય દશાના જ્ઞાની શબ્દ કૃપાળુદેવ હજુ એને જેમ પોતા સંબંધી જ્ઞાનાવતાર શબ્દ મૂક્યો છે એમ અહીંયા એ શબ્દ કયો મૂકે છે? મુમુક્ષુ છે. મુમુક્ષુ છે એમની દશા અને પ્રથા તમને સ્મરણ રાખવા યોગ્ય છે, અનુસરવા યોગ્ય છે. કેટલાય સંપ્રદાયોની અંદર શરણ ભાવ, ગુરુની આજ્ઞા, મુમુક્ષુઓમાં ત્યાગ વૈરાગ્યની દશા એટલી બધી ઉત્કૃષ્ટ હોય કે તત્વની પ્રાપ્તિ ન થઈ હોય તો પણ યોગ્યતા કેટલા પ્રમાણમાં છે અને યોગ્યતાની સ્થિતિ શું છે, જાઓ જુઓ એની પાસે જઈને. હંમેશા નિર્ગ્રંથતા ગાવી અને હંમેશા વિતરાગ શબ્દો બોલવો અને રાગ દ્વેષથી ભરેલા હોય, હંમેશા નિર્ગ્રંથની વાત કરીએ અને કેટલી ગ્રંથિઓ બાંધી હોય, ત્યાગ વૈરાગ્યની વાતો ચાલે, વૈરાગ્યપૂર્ણ ધર્મ અને જીવનની અંદર કેટલો બધો અપરિગ્રહની વાત કરનારો કેટલા પરિગ્રહની અંદર રાચતો માજતો હોય, ધર્મના તત્વને અને પ્રત્યક્ષ વ્યવહારને કેટલું અંતર પડી ગયું છે. એ સમયે આવા ઇતર દર્શનની અંદર પણ જેમને પરમાર્થ માર્ગની સાધના કરવી છે એમના જીવનમાં ત્યાગ વૈરાગ્ય કેટલો જડ હડે છે એ તો જુઓ. ભલે એમને તત્વજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય, માત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અને એ મુમુક્ષુની દશાના લક્ષણો કેટલા અંશે ત્યાં પ્રગટમાન છે, કેવા જડ હડે છે, कषायिनी उपशांतता मात्र मोक्षे अभिलाष भवे खेद प्राणी दया ध्यायात्मार्थ निवास त्याग विरागन चित्तमा थायन तेने ज्ञान अटके त्याग विराग मा तो भूले निज भान। प्राथमिक वातो जीवना लक्ष्मा नथी। बहु ऊंची ऊंची वातोनी अंदर अटवायेलो जीव परमार्थ मार्गनु पहलु पगथियु साध्य करतो नथी के जीवनमां ज्यां सुधी उदासीनतानो क्रम न सेवाय ज्यां सुधी त्याग वैराग्य न होय जगतनी चीजो प्रत्येनी हजी अपनी मोह बुद्धि आसक्ति लगाव एटला तीव्रपणानी अंदर वेदाता होय तो आपणे ने परमार्थ ने लाख अगाउनुं चेटू छे बहु स्पष्ट समझी लेवू जोईए। आ मुमुक्षुओनी दशा जुओ तमे ए जे साधना करे छे भले कबीर मार्ग मां छे पण त्याग वैराग्य केटलो छे केटला अपरिग्रही थईने जीवन जीवता हशे केटलू टूंकामां चलावता हशे केवी रीते चलावे छे अने एना त्यागनो पण जो वैभव केवो छे अने प्रथा एमनी गुरु शिष्यनी प्रथा केवी छे। कबीर संप्रदाय अनेक बीजा संप्रदाय शरणागति सूचित छे अर्पणता सूचित छे गुरु भक्ति केवी होवी अर्पण थई जाय पती गयो कहीं पोतानो अहम अभिमान कोई कोई चीज न रहे इतनी बड़ी अर्पणता। केम के कबीरा कहूं के शिष्य मिले दिए गुरु जो मिले तो भी सस्ता जान। कबीर साहेब कहे छे કે સદગુરુ એકમાત્ર ઉપાય છે જ્ઞાનને પામવાનો અને એવું પામવાની અંદર તારે માથું આપીને પણ જો ગુરુ મળતા હોય તો એ તને સસ્તામાં સોદો થયો છે તારો સોદો સસ્તામાં થયો છે। સંતોની વાત કોઈ અદ્ભુત હોય છે। આ અર્પણતા આ શરણતા કેટલી અદ્ભુત હોય છે। નિઝામુદ્દીન નામના સંતની પાસે કોઈ મળવા આવે છે દિન દુખી યાચક છે સંત પાસે કંઈ નથી તો કે અરે મને દર્શન કરવા આવે છે ત્રણ દિવસ સુધી જે પ્રાપ્તિ થાય તું લઈને જજે અને ઓલો એને ત્યાં ત્રણ દિવસ રહે છે ને એક પૈસો નથી મળતો કોઈક એવા અભાગ્ય આવીને ઉભા રહીએ ને તો સંતને કંઈ ખાવાનું ન મળે ત્રણ દિના ઉપવાસ આને થયા અને ત્રણ દિના આને થયા ઓલો કે બાપજી હવે મારાથી તો રહેવાતું નથી તો કે મારી પાસે કાંઈ નથી આ જોડા પડ્યા છે લઈ જા એ વેચી ખા એ બે પૈસાના દાળિયા તારે ફાંકવા આવી ફાંકી લેજે મારે કાંઈ જરૂર નથી મારે જોડાવીને ચાલશે। જોડા લઈને એ જાય છે રસ્તામાં એને ખ્વાજા હુસેન મળે છે ઊંટની અંદર હીરા માણેક મોતી એટલી આખી માલ માલ મણઝાર લઈને જાય છે અને પૂછે છે કે એ ભાઈ શું છે તો કાંઈ જોડા લેવા છે કેમ તું મને જોડાનું પૂછાશ તો ભૂખ બહુ લાગી છે પણ આ જોડા વેચવા નીકળો છો કોના તો કે આ સંત નિઝામુદ્દીનના છે કે નિઝામુદ્દીન સંતના જોડા તું વેચવા નીકળો છો કે આ મારા બધાય ઊંટની વણઝારનો બધો માલ તો લઈ જા જા અને મને જોડા દઈ દે હીરા માણેક રત્ન ભરેલા છે આવી અઢળક ભવ્યો છે તો કે લઈ જ જા સંતના જોડા માથે ઉપડે ને ખ્વાજા સાહેબ સંતના દર્શને જાય છે। નિઝામુદ્દીન પૂછે છે કે મારા જોડા તમે ક્યાંથી લાવ્યા તો કે વેચવા નીકળો તો કે તમે શું કેટલા પૈસા આપ્યા તો કે મારી બધી સંપત્તિ આપી દીધી ઊંટની વણઝાર લઈને નીકળો તો અને વણઝારમાં બધો માલ સામાન અરબસ્તાનમાંથી લાવ્યો હતો આ બધું એને આપી દીધું આ આપના જોડા લેવા માટે। નિઝામુદ્દીન કહે ભારી ચાલાક તો તું વેપારી છો ઘણો સસ્તામાં સોદો કર્યો સોદો ઘણો સસ્તામાં છે આપણને કઈ સમજાય। સંતની કૃપાનું ફળ ઘણી વાર જ્ઞાનીઓ લખે કે અમારા ચામડાના જોડા કરાવીને સીવીએ ને, એમના પગમાં પહેરાવીએ ને, તો અમે એના ઉપકારનો બદલો ન વાળી શકીએ. અનંતના પરિભ્રમણને ટાળી દઈએ. જીવ અનંતા અનંતની અંદર કેટલી કેટલી ગતિઓમાં કેટલા કેટલા દુઃખો સહન કરે, કેટલો કાળ સુધી સહન કરે, અને બધા એને અનંત દુઃખથી મિટાવી દે, એને મુક્ત કરી નાખે. જા, તારો સંસાર કાળ પૂરો થઈ ગયો. આવી અનહદ કૃપા જેની છે એના પ્રત્યેનો અર્પણ ભાવ કેવો હોવો જોઈએ, ગુરુ પ્રત્યેની ભક્તિ કેવી હોવી જોઈએ, સમર્પણ શું ચીજ છે. સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત, પાયા કી એ બાત હૈ નિજ છંદન કો છોડ, પીછે લાગ સત પુરુષ કે તો સબ બંધન તોડ. કૃપાળુ દેવે આ પદની અંદર આખા માર્ગનું રહસ્ય કીધું. કોઈ એવા સંત આવા જીવન મુક્ત અવસ્થાની પ્રાપ્તિ જેણે કરી છે ને જે કરાવી શકે છે, એની પાછળ લાભ, બધા બંધન છૂટી જશે તારા. આ પ્રથા એમની જુઓ, માર્ગ ઉત્કૃષ્ટ આપણે પામ્યા છીએ, પણ આપણને માર્ગ અનુસાર વ્યવહાર આવડતો નથી. મોટામાં મોટી આ મુસીબત વાણિયાઓની એ છે કે ધર્મ ઉત્કૃષ્ટ પણ વ્યવહાર વેપારીનો, સોદો જ કરવા બેઠા છે. એટલે ન ત્યાગની ઝલક જોવા મળે, ન વૈરાગ્યની જોવા મળે, ન અર્પણતા જોવા મળે, ન સમર્પણ જોવા મળે. બધું સાચવી સાચવીને વાત કરવી, ચામડી બચાવીને વાત કરવાની. સુખ સિલિયાપણું, દેહની સાતા, આ બધી વસ્તુ મુખ્ય, અને પછી ધર્મની વાત કરી. જ્યારે જ્યારે કંઈ પણ ધર્મની સાધનાનું આયોજન કરવું હોય ત્યારે પહેલી વાત છે નહીં નીકળે, સુખ સિલિયાપણું, દેહની સાતા. ત્યાગને સ્થાન તો કે નહીં, વૈરાગ્યને નહીં, અપરિગ્રહને નહીં, અર્પણતાને નહીં. પાયાની વાતનો છેદ ઉડાડીને, એટલે આ અંબાલાલ ને વગેરેને બધાને ધર્મ જોઈએ છે. કૃપાળુ દેવ પાસેથી 135માં પત્રમાં લખ્યું છે કે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે, એને કહે છે પમાડવું છે, અમે સમાગમ આપી શકીએ એમ નથી, પેલા ધર્મ જ જાઓ. તમે ધર્મ જ જાઓ, અને મોકલનાર પુરુષ જ્ઞાન અવતાર છે, પણ અત્યારે વ્યવહારમાં બેઠા છે, અત્યારે તમે એની પાસેથી નહીં સમજી શકો. પેલા આની પ્રથાને દશા જોઈ આવો. પેલા જેને ધર્મ પામવો છે અને જે ખરેખર સાધનામાં છે, જે ગુરુના ચરણે બેઠા છે, એ લોકોને જોયાવો, ભલે જ્ઞાન છે કે નહીં પછી વાત કરશું આપણે તમને, એમની દશા જુઓ. ધર્મજમાં જેમનો નિવાસ છે એવા એ મુમુક્ષુઓની દશા, આ મુમુક્ષુ જીવો છે બધા, પણ એની દશા તો જુઓ. ભલભલા જ્ઞાનીઓને પણ શરમ આવે. અને આ વાત એમણે ઉપદેશ છાયામાં એક જગ્યાએ લખી છે કૃપાળુ દેવે, કે મુમુક્ષુના ત્યાગ વૈરાગ્ય જ્ઞાની કરતા પણ વધી જવા જોઈએ. જ્ઞાનીને તો બધું પ્રાપ્ત થયું છે, એટલે એના ત્યાગ વૈરાગમાં કંઈ ઉણપ હોય તો એનું જ્ઞાન બળ છે. આપણી પાસે તો જ્ઞાન બળ નથી, તો ત્યાગ વૈરાગ્યના બળ વગર પરમાર્થ માર્ગે પ્રગતિ થાય નહીં. માટે મુમુક્ષુના ત્યાગ વૈરાગનું બળ ચડિયાતું હોવું જોઈએ, ઓછું નહીં, કારણ કે જ્ઞાન બળની હજી ઉણપ છે, અને ત્યાગ વૈરાગ્યના બળ વિના જ્ઞાન બળ પ્રાપ્ત થઈ શકે એમ નથી. પરમાર્થ માર્ગનું આ રહસ્ય છે. અને એ પ્રાપ્ત થયા પછી જગતનો કોઈ વૈભવ બાધારૂપ બની શકે એમ નથી. એટલે પછી એ વાત ગૌણ હોય તો ચાલે છે, પણ અપેક્ષા એ ધર્મનું સ્વરૂપ સમજાય, યથા ભૂમિકા એ વિચાર કરાય. આપણી ભૂમિકા ઠેકાણા વિનાની હોય અને પછી ઊંચી વાત આપણે કર્યા કરીએ તો માર્ગ ફંટાઈ જાય. એ મુમુક્ષુઓની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા યોગ્ય છે, અનુસરવા યોગ્ય છે. હંમેશા યાદ રાખો અને એને અનુસરવાનો પ્રયત્ન કરો. કેટલાય એવા સંપ્રદાયો, કેટલાય એવા ઋષિ મુનિઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ, મુનિઓ, સંપ્રદાયના બધા આવા ત્યાગીઓ બેઠા છે. ભલે એને કદાચ તત્વ પ્રાપ્ત થયું હશે, નહીં થયું હશે, પણ એમના ત્યાગ વૈરાગ્ય, સંસાર પ્રત્યેની એમની ઉદાસીનતા, એમની અવધૂતપણું, એ બધું જોવું પડે. અને એમને અનુસરીને ચાલનારા લોકોનું અર્પણ સમર્પણ કેટલું હશે એ પણ આપણે ઘણી ઘણી જગ્યાએ જોઈ છે કે ગુરુ ભક્તિનું સ્વરૂપ કેવું છે, કેટલી બધી અર્પણતા છે. એટલે કે છે અનુસરવા યોગ્ય છે. મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખું. આ ખંભાતના મુમુક્ષુઓના પત્રો આવે છે, એટલે કે છે આ પત્રો લખતા સૂચતા લખ્યું છે કે એમની પ્રવૃત્તિ શું છે. આ બધાને ધર્મ જોઈએ છે. આ બધા પત્રો લખતા કૃપાળુદેવને કે અમે તમારો સમાગમ ઈચ્છીએ છીએ, કારણ કે અમારે ધર્મને પામવો છે. કૃપાળુદેવ કહે છે એમની પ્રવૃત્તિ શું છે, ખ્યાલ આવે છે? જેને ધર્મ પામવો છે એને પૂછ્યું કે તમારી પ્રવૃત્તિ શું છે, સવારથી સાંજ સુધીનો ક્રમ કહો, સંસાર સિવાય કઈ ન હોય, એમાં ધર્મ તો લિસ્ટમાં છેલ્લો હોય. શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આ મોક્ષની અંદર આટલું બધું સુખ અને આ મોક્ષનો માર્ગ આટલું બધું સરળ અને તમારા જેવા માર્ગ દેનારા પુરુષ સાક્ષાત હોય ત્યાં લોકો કેમ આમ ધર્મ પામતા નથી? આવો સરસ માર્ગ છે તો લોકો કેમ ધર્મ પામતા નહીં હોય? એમ કીધું કે તું એક કામ કર, તું કાલે સવારના પૂરમાં અહીંથી વહેલો નીકળી જાય આશ્રમમાંથી બહાર, અને 100-200 જેટલા લોકોને મળી શકાય બધાને મળ અને દરેકને પૂછવાનું કે તમારે શું જોઈએ છે, અને તું એનું લિસ્ટ કરજે. પહેલાં એનું નામ લખજે, પછી એને શું જોઈએ છે. એને કહો કે તમારે કોઈ પણ 10 વસ્તુ 15 વસ્તુ જે જોઈએ એ લખી દો, એ લખાવજે, પૂછજે. ઓલો સાંજે આવ્યો, હો બે માણાને મળી આવ્યો. ગુરુદેવે કીધું બધાનું લિસ્ટ વાંચે, હવે આમાં મોક્ષ જોઈએ છે એવો કોઈ માણા બતાવ. તો કે ગુરુ કોઈ નથી જોતો, ત્યાં તું શું લઈને આવેલો છો, કોઈને મોક્ષ જોતો નથી, સૌને પોતાના સંસાર અનુકૂળ થાય એમ જોઈએ છે. અમને દુઃખ છે પણ સંસારમાં રહીને જે દુઃખ છે એ નથી જોતું, સંસાર નથી જોતો એવો કહેનારો હજી કોઈ મને મળ્યો નથી, કોઈને જોઈતો નથી. બહુ મહત્વનો મુદ્દો છે. આ જીવને જીવન મુક્તિ જોઈતી નથી, એને પરિભ્રમણ સમાપ્ત થાય એવી અંતરમાં હજી લગ્ની લાગી નથી. એટલે પ્રવૃત્તિ ઉપરથી ખબર પડે કે લક્ષ્ય શું છે, કે ભાઈ તમારી પ્રવૃત્તિ શું. અર્થની પ્રવૃત્તિ ઓછી કરી, કામની પ્રવૃત્તિ ઓછી કરી, તો પૂછવા જાઓ તો એક્સપાન્શન ને એક્સટેન્શન સિવાય કઈ વાત નથી. ધંધો આ વધાર્યો છે, અહીંયા આ વધાર્યું છે, એજન્સીઓ આ લીધી છે, અહીંયા દુકાન કરી છે, હું આમ કર્યું છે, હું એજન્સી લીધી છે, અહીંયા ફ્રેન્ચાઇઝી લીધી છે, અહીંયા CIF લીધી છે, અહીંયા ડિસ્ટ્રીબ્યુટરશીપ છે, અહીંયા આપણે હોલ રાઇટ્સ છે, અહીંયા આપણે ટેલિફોનથી બધું હાલે છે, અહીંયા આપણે ઈમેલથી જાય, હવે તો દુનિયાભરમાં આપણે આમ જ કરીએ, આમ કઈ જવાની જરૂર નહીં. પણ કાકા પથ્થરો કરવાની જ વાત કરસ તું, આમાં આમાં હંકેલો ક્યાં છે? અને કામની અંદર મારે આ કરવું છે, મારે તે કરવું છે, હજી છોકરાઓને આને પરણાવવા છે, ઓલાનું આ જોવું છે, એની કામનાઓ તો વાત મૂકી દો. વર્લ્ડ ટૂર કરવી છે, હજી અહીંયા જોવું છે, પોતાના વ્યક્તિગત જીવનની કામનાઓ. અર્થ અને કામ પુરુષાર્થની અંદર ગળા ડૂબ રહેલો આ જીવ, એના જીવનમાં મોક્ષ ક્યાં છે? પ્રવૃત્તિનું સ્વરૂપ 4 પુરુષાર્થમાંથી 2 પુરુષાર્થમાં જ મર્યાદિત છે. એની પ્રવૃત્તિને ધર્મ પુરુષાર્થ સાથે સંબંધ નથી, એની પ્રવૃત્તિને મોક્ષ પુરુષાર્થ સાથે સંબંધ નથી. એ વાત કર્યા કરે જ્ઞાનીઓ જાણી લે કે ભાઈ આપની પ્રવૃત્તિ શું. 60 પૂરા થયા, 65 પૂરા થયા, 70 પૂરા થયા, સંસારની અંદરની કઈ પ્રવૃત્તિને તમે સમેટી લીધી ઈચ્છાપૂર્વક? તમે ઈચ્છાપૂર્વક સમેટી લીધી, કહો હિંમતથી કે આ પ્રવૃત્તિ મેં બંધ કરી છે, હું નથી જતો. કે આપણે કહી શકીએ કે હવે આ પ્રવૃત્તિ મેં બંધ કરી છે, બસ દસ ફાર એન્ડ નો ફર્ધર. મેં બહુ રિસેપ્શન ને મેળાવડા ને વરઘોડા ને હામૈયા કર્યા, હવે મારે નથી જવું. બધી જગ્યાએ બહુ ભાણા માંડ્યા, હવે મારે નથી ખાવા. છે હિંમત? આપણા કોઈની હિંમત નથી. આને આમ લાગશે, આને આમ લાગશે, પછી પાછો કે કોઈ કોઈનું નથી રે. પછી એ તમે પદ આજ બહુ સરસ ગાયું હો, કોઈ કોઈનું નથી. અરે કાકા, શું કામ મીંડો છો તું? સાઠ સિત્તેર વર્ષે પણ જીવનની એક પણ પ્રવૃત્તિ સમેટવાની હિંમત નથી, કોઈ તાકાત નથી આપણી. અને વાત આત્માને પામવો છે, મોક્ષને મેળવવો છે. મોક્ષમાં આ એક નથી હો, મોક્ષમાં તારે કોઈ કંકોત્રી નહીં મોકલે, મોક્ષમાં રિસેપ્શનનું કોઈ કાર્ડ નહીં આવે, મોક્ષમાં કોઈના બર્થડે પાર્ટી યોજાતી નથી. અને તને તો તારી 78મી બર્થડે ઉજવવાનો હોંશ છે. છાતી કામ ન કરે તો ફૂંક મારતો હોય, મરી જાય, ઉકલી જાય સામાનામાં. ચાલો માનો રે ભાઈ, આ છોકરાના ચાળા છે, આપણે ન કરાય. આપણે કોઈ જગન નથી કર્યો જગતમાં આવીને. અરે જેનો જન્મ તો દેવો ઉજવે, તીર્થંકર પણ જન્મ લે છે, પણ એ તો જન્મતા વે તેનો જન્મ દેવો ઉજવવા આવે. 56 દીકકુમારીઓ આવે, આવા પુણ્ય જેને કર્યા હોય, છેલ્લો અવતાર હોય, તારે કોઈને નોતરા દેવા નહીં પડે, દેવલોકના દેવો નમસ્કાર કરતા તારો જન્મદિવસ ઉજવશે. જીવને પોતાના આત્માનું મહાત્મ્ય હજી આવ્યું નથી. દેહના મહાત્મ્યમાં રહેલો જ આપણે વાત કર્યા કરીએ છીએ બધી, પરમાર્થની મુક્તિની ફલાણી ઢીકણી જે હોય. જ્ઞાનીના વચનથી ચેતી જવું જોઈએ. તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિષયે રહો છો તે લક્ષો. જો ઓલી વાત કરી મગનલાલને ને ત્રિભુવનને, એ સમજે છે કે એની પ્રવૃત્તિમાં કઈ ઠેકાણું, એમાં પરમાર્થ શબ્દ નથી મૂક્યો. ફરીથી વાંચું છું, મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું, કેવી પ્રવૃત્તિમાં એમાં લખ્યું નથી. અને તમે કેવી પરમાર્થ પ્રવૃત્તિ વિષય રહો છો તે જણાવશો. ફેર છે અંબાલાલ અને ત્રિભુવનમાં, ફેર છે અને અંબાલાલના બાપા મગનલાલ અને ત્રિભુવનના બાપામાં ફેર છે. આ ડોહાને તો ધર્મ કરવો છે બધું કરતા કરતા, એટલે એને કહ્યું કે એની પ્રવૃત્તિ એમને જણાવજો એટલે ખબર પડે કે એની ઈચ્છાનું શું સ્થિતિ. પણ તમારા માટે તો ખરેખર જાગૃતિ તમારી ઈચ્છા છે, તો કે છે કે તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિષય રહો છો તે લક્ષો. જો બીજી કોઈ અમારે જાણવાની ઈચ્છા તો કહો કે પરમાર્થ વિષય તમારી પ્રવૃત્તિ શું છે. તો જ્ઞાની એમાં જરા સૂચન આપે, જરા દિશા આપે, માર્ગદર્શન કરે કે આમ કરો, આ કરો, તે કરો. પણ પરમાર્થ વિષયક પ્રવૃત્તિ હોય તો કે ન હોય તોય, હોય તો. અને આ તો એમ કે મારે જવું છે દર્શન કરવા મહારાજના, કા આપણે ઓલી દુકાન નવી શરૂ કરવી છે ને, એમાં આશીર્વાદ લેવા દે. કઈ ખબર નથી, કઈ મેળ પડે એમ જ નથી. આપણે ભ્રાંતિમાંથી બહાર આવીએ ને તો પણ આપણો અડધો માર્ગ કપાઈ ગયો. આ બધું આપણને ગમશે નહીં, કેમ કે આપણે એ જ કરીએ છીએ, એ કરવી, એમાંથી છૂટવાની હિંમત ચાલતી નથી આપણી. પણ ભ્રાંતિમાંથી પણ બહાર આવી જાય ને, કે ધર્મની ભ્રાંતિમાંથી અમે બહાર આવી જાય, ધર્મ કરવાનું તો આ ભાવે ન થાય તો કઈ નહીં, પણ આ ભવે ધર્મ વિષયક ભ્રાંતિમાંથી બહાર આવી જઈએ હવે આપણે, કે સંસાર વધારવાના બધા ઉપક્રમો કરતા હોય અને એ સંતના આશ્રય કરતા હોય. બધા ઉપક્રમો આપણા સંસારને વધારવાના અને એ પાછો આશ્રય કેનો લેવાનો? ધર્મના નામે. આરંભ સમારંભનો ત્યાગ કરવાનો કહ્યું, એ વિના કોઈ પણ પ્રકારની જ્ઞાનની ઉત્પત્તિ સંભવે નહીં. આચાર્યાન સૂત્રમાં કૃપણ દેવ કીધું 17 વાર લખ્યું છે, પાંચે પ્રકારના જ્ઞાન ક્યારે ઉપજે તો કે આરંભ સમારંભથી નિવર્તે ત્યારે. હવે આમાં કઈ કોઈ કઈ પ્રશ્ન છે, કઈ અઘરો છે એવું કઈ છે નહીં, ગૂંચવણ છે એવું નથી, બહુ સ્પષ્ટતા છે. તમે બધા પ્રવૃત્તિમાં પરમાર્થ વિષય કેવી રીતે રહો છો તે લખશો. પરમાર્થ વિષયની પ્રવૃત્તિ તનાદિક માટે હોય પત્ર ઈચ્છતી હશે, પણ ઉપર જણાવ્યા છે જે કારણો તે વાંચી તમે ઘણા પત્ર વાંચ્યા છે એમ ગણજો. રહસ્ય સમજવા પ્રયત્ન કરવો. તમારી ઈચ્છા અમારા વચનાદિક માટે હોય પત્ર ઈચ્છતી હશે. તમારી ઈચ્છા શું હશે? કે જ્ઞાની પુરુષનો અમારો વચન મળે તમને, એટલે પત્ર ઈચ્છે છે. તમે ઈચ્છો છો કે અમારા તરફથી તમને પત્ર મળે, કેમ કે તમને અમારા વચન પ્રિય છે અને તમે પરમાર્થના જિજ્ઞાસુ છો, એટલે પત્ર ઈચ્છતી હશે. પણ ઉપર જણાવ્યા જે કારણો તે વાંચી, અમે જે તમને કારણ આપ્યા છે તે વાંચી તમે ઘણા પત્ર વાંચ્યા છે એમ ગણજો. શું કારણ આપ્યું? તો કે તો સાહેબ ગયા સ્વાધ્યાયમાંથી, આજ ક્યાં પૂછો છો? આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે અને દેહ એકબીજાના આભાસે કંઈ ક્રિયા કરી રહી છે, ત્યારે તમારા સ્વવિગત અને સંતોષપદ પ્રસ્તરો હોવા છતાં એનો ઉત્તર સાથી આપવો તે તમે કહો. અમે તો એમ જણાવ્યું છે કે તમારા પત્રનો ઉત્તર અમે આપી શકતા નથી. કેવી રીતે આપવો? કયો તો ખરા, ચિત્તથી લખાતું નથી. કેવી રીતે તમારા પત્રનો ઉત્તર આપો તે તમે જ કયો? એને કહે છે કે હવે જો તમારી આવી ઈચ્છા હોય તો અમે જે તમને ઉપર જે કારણ જણાવ્યું છે ને એને કારણે, એ કારણો વાંચીને કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે, આ તમારા પત્રનો ઉત્તર સાથી આપવો આ કારણ છે. આ કારણ વાંચીને તમે ઘણા પત્ર વાંચ્યા છે એમ ગણજો. આ કારણ વાંચી અને અમારા ઘણા પત્રો તમને મળી ગયા છે એમ તમે ગણજો. કૃપાળુ દેવ કહે છે કેટલું અમે તમને જણાવી દીધું, પરમાર્થ માર્ગનો કેટલો બધો વિષય જણાવી દીધો, એક માત્ર આ કારણ જણાવ્યા કે કયા કારણે અમે પત્ર તમને જવાબ લખી શકતા નથી. આ તમે વિચારો અને એ વિચારમાં ને વિચારમાં અમારા ઘણા બધા પત્રો તમને મળ્યા છે અને તમે વાંચ્યા છે એમ જમજો. ઘણા બધા પત્રો મળવાથી જે બોધ થવો જોઈએ, જે બોધ થાય એ તમને અમે સંક્ષેપમાં જણાવી દીધો કે અમારું આ ચિત્ત બ્રહ્મ સમાધિમાં છે, અમારું મન વનમાં છે, આ દેહ એકબીજાના આભાસે અનુક્રમે કંઈક ક્રિયા કર્યા કરે છે. બસ આ કારણ જેના કારણે અમે તમને પત્ર લખી શકતા નથી, અને એ કારણોને વાંચીને તમે એમ જ માનજો કે આ જ્ઞાનીના ઘણા બધા પત્રો અમને મળી ગયા. થોડું કહ્યું જાજુ માનજો. એ થોડું જાજુ મનાય ક્યારે? આપણી કલ્પનાથી મનાય કે જ્ઞાનીના વિચારોના વિસ્તારથી મનાય? તો જ્ઞાનીઓએ જે સંક્ષેપમાં કહ્યું છે એનો અર્થ વિસ્તાર, એનો ભાવ વિસ્તાર, એનું અર્થ ગાંભીર્ય એ પકડી અને જ્ઞાની કહે છે કે અમે લખેલા કારણ માત્ર વિચારશો તો પણ સમજો કે અમે તમારા પત્રોના ઘણા જવાબ લખી નાખ્યા છે. કૃપાળુ દેવ તો કોઈ અદ્ભુત. આવી શૈલી તો ક્યાંય ઘણા પત્રો આધ્યાત્મિકતાના પણ વાંચીએ છીએ, વાંચન આપણે કરીએ સ્વાધ્યાય એટલે ઘણું વાંચીએ છીએ, પણ ક્યાંય આવી માર્મિક ને આટલી બધી વેધક વાત ક્યાંય જોવા નથી મળતી.
શિષ્યોને આવી રીતે એક વાતમાં એવો નિર્દેશ કરે, એવો સંકેત કરે, અરે તમે એક પત્ર લખવાના જવાબની ના પાડો છો, પાછા કહેજો અમારા ઘણા બધા પત્રો વાંચ્યા છે એમ તમે સમજી લેજો. આમ તમે ઘણા પત્ર વાંચ્યા છે એમ ગણજો, એટલે ઘણા પત્રો વાંચ્યાથી તમને જે જ્ઞાન થવું જોઈએ એ અમે કારણ જણાવ્યા એમાં થઈ ગયું, થઈ જાય. જો એ કારણો ઉપર વિચારણા કરવામાં આવે તો જો જ્ઞાનીની પ્રત્યેક ચેષ્ટાનું નિધિધ્યાસન કરવામાં આવે તો પત્રાંક 172 આ એમની ચેષ્ટા છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, આ ચેષ્ટા છે. મન વનમાં છે, ચેષ્ટા છે એમની. ધ્યેય એકબીજાના આભાસે અનુક્રમે કંઈ ક્રિયા કરે છે, આ ચેષ્ટા છે. એનું નિધિ ધ્યાસન કરો સ્થિતિનું. અને આ સ્વરૂપ દેહથી કેટલું ભિન્ન છે, આત્મા કેટલો ભિન્ન છે, અને એની ઉપયોગની ધારા કેવી રીતે અંતર્મુખ થઈને રહે છે એ વિચાર કરીએ. તમે ઘણા પત્રો વાંચ્યા છે એમ ગણજો, ભલે અમારા જવાબ ન આવે, પણ અમે તમને જે કારણ આપ્યા છે તે કારણ વિચારજો, અને કારણ વિચારશો તો ઘણા પત્રો વાંચ્યાનો લાભ મળશે. એક કોઈ નહીં જણાવેલા પ્રસંગ વિશે વિગતથી પત્ર લખવાની ઈચ્છા હતી, તેનો પણ નિરોધ કરવો પડ્યો છે. તે પ્રસંગ ગાંભીર્ય વશાત આટલા વર્ષ સુધી હૃદયમાં જ રાખ્યો છે. હવે જાણીએ છીએ કે કહીએ, તથાપિ તમારી સત્સંગતિએ આવીએ કહીએ તો કહીએ, લખવાનું મને તેમ નથી લાગતું. કૃપાળુ દેવનું અંતર્મુખ જીવન જે હોય એમના આવા બાહ્ય જીવનના પ્રસંગો મળે નહીં. હવે એને કીધું હશે કે નહીં, કોને કીધું હશે, એ કહે છે કે એક નહીં જણાવેલો પ્રસંગ ઘણા વખત સુધી હૃદયમાં રાખ્યો છે અને હવે કહેવાની ઈચ્છા છે, પણ લખી શકાય એમ નથી. એટલે તમારી સત્સંગતિએ તમે મળો અને રૂબરૂ કંઈ કહેવાય તો કહીએ, નહીં તો કહેવાય નહીં. નહીં જણાવેલ પ્રસંગ વિશે વિગતથી પત્ર લખવાની ઈચ્છા હતી, તેનો પણ નિરોધ કરવો પડ્યો છે. તે પ્રસંગ ગાંભીર્ય વશાત આટલા વર્ષ સુધી હૃદયમાં જ રાખ્યો છે, હવે જાણીએ છીએ કે કહીએ, હવે કયો પ્રસંગ હશે? અને એ પ્રસંગ એણે આટલા વર્ષ સુધી ગંભીરતાથી હૃદયમાં રાખ્યો છે અને આ મળ્યા છે અંબાલાલ વગેરે, તો કહે છે કે આ પ્રસંગ કંઈક અમે કહીએ, અને કહીએ તો કહીએ, લખી શકાય એમ તો નથી જ, પણ તમારી સત્સંગતિએ જો આપણે રૂબરૂ મળવાનું છે અને સત્સંગ થશે આપણો, તો એમાં કહીએ તો કહીએ, લખવાનું બને તેમ નથી લાગતું. આ મુમુક્ષુને હવે એને પ્રસંગ આ કીધો કે નહીં, કયો પ્રસંગ હતો આટલા વર્ષ સુધી એણે, હવે આ વર્ષ તો હજી એની ઉંમર તો 23 વર્ષ છે, આટલા વર્ષ સુધી અમે ગંભીરતાપૂર્વક હૃદયમાં રાખ્યો છે, હજી સુધી કોઈને જણાવ્યો નથી, નહીં જણાવેલ પ્રસંગ છે, અને તમને કદાચ કહીએ તો કહીએ. હવે આ ક્યાંય ઉલ્લેખ આપણને મળતો નથી કે કૃપાળુ દેવે આ મુમુક્ષુઓને પ્રશ્ન કીધો હોય, અથવા તો એવો ગંભીરતાવાળો હોય તો એણે પણ એ પ્રશ્ન જાણીને આ પ્રભુને અધિક ઓળખા હોય, અર્પિત થયા હોય, એને પણ લાગ્યું હોય કે આ કંઈ કહેવા જેવો પ્રસંગ નથી, પણ એને પોતાની જીવનની ધન્યતા કરી લીધી હોય આપણને ખબર નથી. ક્યાંય ઉલ્લેખ હજુ આપણને એવો જોવામાં આવ્યો નથી કે આ એક વિશેષ પ્રસંગ કૃપાળુ દેવે આ પ્રકારનો. ઘણા લોકોને ઘણી ઘણી વાત કરી છે, અને જ્યાં જ્યાં આપણી પાસેથી જે ઉપલબ્ધ સાહિત્ય થયું છે એ ઉપલબ્ધ છે. મોતીલાલ ભાવસારને કે મહાવીર સ્વામી સાથે અમે હતા, અમે વીર પ્રભુના છેલ્લા છે, કોને વાત કરે? મોતીલાલ ભાવસારને, ઉત્તર સંડાને. એમણે ક્યાંય જાહેરની અંદર વાત નથી કરી. કોઈ આવી રીતના કેટલા એવા પ્રસંગો હોય જીવનની અંદર બન્યા હોય, પરાપૂર્વના એના અનુસંધાનો હોય, આ કોઈ બધી પારમાર્થિક ઘટનાઓ છે, આત્માની અનંત કાળની લીલાઓ છે. આમાં શું ખબર પડે કયો પ્રસંગ કેવી રીતનો હોય, ક્યાં મળ્યા, શું કર્યો. એ કહે છે અહીંયા કે કહેવાનું તમારી સત્સંગતિએ આવીએ કહીએ તો કહીએ, લખવાનું બને તેમ નથી લાગતું. એક સમય પણ વિરહ નહીં એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઈચ્છીએ છીએ, પણ તે તો હરી ઈચ્છાવશ છે. શું ઈચ્છા છે? આવી દશા પ્રાપ્ત થયા પછી પણ ઈચ્છા શું છે? તો કે એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહીએ. શું ઈચ્છા છે? સત્સંગ, નિરંતર સત્સંગની કામના કેવી છે? નિરંતર. એ અમે એવી રીતે રહેવાનું ઈચ્છીએ છીએ, પણ તે તો હરી ઈચ્છાવશ છે. હરી ઈચ્છા કર્મની સત્તાને આધીન છે. આવો યોગ મળવો ન મળવો આ બધું હરિને આધીન છે. જૈન દર્શનમાં કોઈ ઈશ્વર આ બધું રોકે છે ને કર્યું કરાવે છે એવો કરતા હરતા ભરતા સમાહરતા કોઈ નથી, પણ કર્મ સત્તા છે. જીવના પોતાના શુભ અશુભ કર્મના ઉદયના કારણે જોગ સંયોગનો આખો આ સંસાર રચાય છે. હવે એમાં જોગ સંયોગ આ કેવી રીતના મળે, કેવી રીતના ન મળે, એવી પ્રકારના આ સંસારની અંદર જ્ઞાની કે છે અમારી ઈચ્છા સતત સત્સંગની છે. સતને પ્રાપ્ત થયેલો પુરુષ સત વિના કેવી રીતે રહે? એટલે સતની ઝંખના એમની તો સતત છે. ઉદયગત સંસારમાં કોઈ પ્રિયતા તો છે નહીં, આત્મભાવે કરીને સંસારમાં નથી. એટલે ઈચ્છા શેની છે? કે કદાચ અમારે સંસારમાં રહેવું પડે તો પણ અમે સત્સંગમાં રહીએ. અને કેવી રીતે રહીએ? તો કે એક સમય પણ અમારે એનો વિરહ જોઈતો નથી. સમયનો અર્થ તો ખબર છે ને, નિરંતર આંખના પલકારામાં પણ અસંખ્ય સમય પસાર થઈ જાય એવી સમયની સૂક્ષ્માતિ સૂક્ષ્મ વ્યાખ્યા જૈન દર્શનમાં આપી છે. હવે આટલો વિરહ પણ અમારે જોઈતો નથી, એમાં જ અમે રહેવાનું ઈચ્છીએ છીએ, પણ તે તો હરી ઈચ્છા બસ. જુઓ કેટલા કેટલા સિદ્ધાંત સમાંતર કામ કરતા હોય, એકાંતિક ક્યાંય નથી. અમારી આટલી બધી ઈચ્છા છે છતાં કર્મનું પણ પ્રાબલ્ય છે, હરી ઈચ્છાવશ છે. હરિએ ઈચ્છેલો ક્રમ જેમ દોરે તેમ દોરાઈએ છીએ. જુઓ એમાં ક્યાંય આર્ત ધ્યાન નથી, રૌદ્ર ધ્યાન નથી, એમાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી. જ્ઞાનીઓ જ્યારે વિચરે ઉદય પ્રયોગ તો એમાં પણ એ જ પ્રકારના સમતાભાવથી પોતાના જીવનમાં ચાલતા હોય છે. ત્યાં કોઈ પણ પ્રકારની સંકલ્પ વિકલ્પની ધારા નથી. એટલે હરિએ ઈચ્છેલો ક્રમ, અમારી જાત હરી છે, અમારો દેશ હરી છે, અમારો કાળ હરી છે, કૃપાળુદેવે તો લખ્યું છે. ઉદયગત જ અમે છીએ, આ ઉદય નો તમે નથી. આનો અર્થ શું થયો? આ અમારો દેશ હરી, અમારો કાળ હરી, અમારી જાત હરી. ભાઈ આ જે કંઈ કર્મના ઉદયથી આ સંસાર આભાસે અનુક્રમે કંઈ ક્રિયા કરે છે શરીર, બાકી જો આ ઉદય નથી તો અમે નથી. અહીંયા ઈચ્છાથી છે કોણ? અદભુત વસ્તુ સમજીએ મજા આવે. કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું છે, અપ્રતિબદ્ધતા જ્ઞાનીઓનું એક લક્ષણ છે. અપ્રતિબદ્ધ, જ્ઞાનીથી ક્યાંય બંધાય નહીં. જ્ઞાની કોઈથી, જ્ઞાનીને કોઈનું વળગણ ન હોય. આપણને રોકે તે પ્રતિબંધ અને આપણને જેનું વળગણ તે પ્રતિબદ્ધ, તે પ્રતિબદ્ધતા. જેમાં આપણને કોઈનું વળગણ હોય, કોના સંબંધે વળગણા છે રાખું કે પરિહરું, જ્ઞાની કોઈ વળગણ રાખતા નથી. છતાંય જ્ઞાનીને કર્મના આધાર ઉપર પ્રતિબંધતા આવે, પણ એને એનું વળગણ ન હોય. આવો અપ્રતિબદ્ધ જ્ઞાની પુરુષ જ્યાં સુધી આ કર્મના સંયોગમાં છે ત્યાં સુધી કે છે એને આ કાંઈ ન હોય, કોઈના પ્રત્યે મોહ ન હોય, તો એ સત્સંગ નહીં છે. ભાવ અપ્રતિબદ્ધ છે, ભાવથી અપ્રતિબદ્ધ છે, એટલે કોઈની સાથે ક્યાંય જોડાયો નથી, અને છતાં સત્સંગ નહીં છે. એને એક પત્રની અંદર લખ્યું છે, આપણને મળી જાય તો મળી જાય. ગઈકાલે કયો રેફરન્સ લીધો તો યાદ હોય તો કહો. અપ્રતિબદ્ધતા, એક વાત તેમાં છે, સર્વ પ્રકારની ઉપાધિ આદિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સર્વ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત છતાં સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરાય છે, તથાપિ ઉદય જોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. આ હરિને કારણે આ સત્સંગ આવતો નથી, અંતરાય છે. ઘણું કરીને કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર કરી વર્ત્યા કરે છે. સર્વભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીત આદિ પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના ઉદાસીન જેવા, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે, ક્યાંય કાંઈ લાગતું જ નથી. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાસે છે. બાકીનું બધું રસવિહીન લાગે છે, પણ માત્ર સત્સંગ છે એ રસ સ્વરૂપ લાગે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. અપ્રતિબદ્ધપણાને ભજતું અમારું મન તમારા જેવા માર્ગેચ્છાવાન પુરુષોનું પ્રતિબદ્ધપણું અમને ક્યાંય વળગણ હોય તો સત્સંગનું છે, બાકી નથી. આવો આ કળિયુગની અંદર સત્સંગનો મહિમા છે. પરમ કૃપાળુ દેવે લખ્યું છે કે મુમુક્ષુએ તો નિશ્ચય કરવો જોઈએ કે આ કાળને વિશે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બીજું બળવાન કારણ નથી. એટલે કહે છે, એક સમય પણ વિરહ નહીં એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઈચ્છીએ છીએ, પણ તે તો હરિ ઈચ્છાવશ છે. એનો આધાર તો અમારું આ ઉદય કર્મ છે, એના આધાર ઉપર છે. કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે, અંધકાર વ્યાપ્ત છે, અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. માર્ગમાં અંતરાય શું છે? જગતના જીવો પરમાર્થને કેમ પામી શકતા નથી? તો પરમાર્થને પામવાનું બળવાન કારણ એવો જે સત્સંગ, એની પરમ હાનિ થઈ ગઈ છે. કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ છે. હાનિ અને વૃદ્ધિ એ કુદરતનો ક્રમ છે. એમાં વૃદ્ધિ શેની થઈ છે? અસત્સંગ અને કુસંગ, એની વૃદ્ધિ થઈ છે, અને સત્સંગની હાનિ થઈ છે. સતને પમાડે, સતને જગાડે, સતને બતાવે, સતની શ્રદ્ધા કરાવે એવા કારણોની હાનિ થઈ છે. એવા શાસ્ત્રો, એવી વ્યક્તિઓ, એવો સંઘ દુર્લભ થતો જાય, અને અસત્સંગમાં રમાડે, ચણાવે, ભટકાવે, રખડાવે એવા પ્રસંગોની વૃદ્ધિ થતી જાય છે. નવરાજ ન પડી આપણે. ઓહો, રોજ ભાઈ મારે તો કેટલા નિમંત્રણ આવે છે. સંતનું નિમંત્રણ આવ્યું, આટલો થપ્પો છે કાર્ડનો, પણ કેનો છે? કૈરા કરીએ. કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. ક્યાંક સત્સંગ હોય તો એના કઈ આપણને નોતરા આવે કે આપણે જવું જોઈએ, તો કે તમે જાણ નહોતી કરી હો, જાણે આપણો ગુનો હોય ને, અમને તો ખબર નહોતી હો. વાહ, તને ખબર નહોતી, તને ખબર નથી આ રોજ ચાલે છે બધું એમ? હા બોલો, લ્યો ભગવાન બેઠા છો. હા હશે, તને બાકીના બધા ખબર, તારો વેવાય ક્યાં રહીએ છીએ એ બધી ખબર છે ને, એને આના ખબર નથી, ને અહીંયા ટાઈમ નથી, અને અહીંયા એને અનુકૂળતા નથી. સત્સંગની હાનિ થઈ છે. એ હાનિનું કારણ સત્સંગનો અભાવ છે એવું નહીં, પોતાના વિશે એવો ભાવ નથી રહ્યો. જીવને રસ ઉલટો જાગ્યો છે. જેમ છોકરો હોય કે અવડે રવાડે ચડી જાય તો એનો રસ શેમાં હોય? હરવા ફરવામાં, ખાવા પીવામાં, મોજ મજામાં, નાટક સિનેમામાં, કુસંગની અંદર છંદબાજી થઈ ગઈ છે, એમ આ જીવને શેનો મોહ છે? ઓલી ડિગ્રી જ બદલશો, બીજો જાજો બદલ નથી. આપણે સમજીએ કે અમે તો બહુ મજાના છીએ, એ નિયમિત બધું આવી આપણું બધાનું બહુ વ્યવસ્થિત બધું બહુ. જ્ઞાની કહે છે સંસાર સાથેનો ખેલ છે એ શું છે? સ્વચ્છંદ અને પરછંદ છે. પરના સંગે નાચી રહ્યો છે આ જીવ સંસારમાં. જ્ઞાનીની ભાષા તો કહેવાય એવી નથી. જ્ઞાનીઓ તો કહે છે ભવ મંડપ મારે નાટક નાચ્યો, હવે મુજે પાર ઉતાર, સિદ્ધાર્થ નારે નંદન વિનવું. હે પ્રભુ, રાય સિદ્ધાર્થના અને માતા ત્રિશલાના નંદન તને વિનંતી કરું છું કે ભવ મંડપમાં હું તો નાટક નાચતો હતો આજ સુધી, શું કર્યું મેં? જીવ અત્યારે પણ પોતાને ડાયો સમજ્યું ગણે છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ તો હજી નાટકમાં છે. સત્સંગનું મહાત્મ્ય એને જીવને આવ્યું નથી. જ્ઞાની કહે છે અંધકાર વ્યાપ્ત છે, ચારે બાજુ અંધકાર વ્યાપ્ત છે, રોશની વધી ગઈ છે, પણ અજ્ઞાન નહીં, અંધકાર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. સત્સંગનું જે અપૂર્વપણું, આ શબ્દ પ્રયોગ અપૂર્વ અને પૂર્વાનું પૂર્વ, સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. એનું મહાત્મ્ય જેવું સમજાવવું જોઈએ તેવું નથી સમજાતું. સમજાય ખરું, પણ કેવું સમજાય? ઉલટું સમજાય, અવળું સમજાય, ઉપરછલું સમજાય. પણ સત્સંગનો મહાત્મ્ય, આ મારા આત્મકલ્યાણનું કારણ છે આ સત્સંગ, એ નથી સમજાતું. અને સર્વથી જીવનની અંદર પ્રાયોરિટી જેને કહે, પસંદગી, એ આત્મકલ્યાણની કે દેહ કલ્યાણની, પરમાર્થ કલ્યાણની કે સંસાર કલ્યાણની? સાદા સાદા પ્રશ્નો આપણે જવાબ નથી આપતા, મૂંઝાય છીએ, આપણે જાણીએ છીએ કે આનો જવાબ આપણે એમ કહીએ કે એ બંધ કરો ને આવા પ્રશ્નો. ખોટી તત્વજ્ઞાનની વાત કરો ને મજા આવે જરા, કારણ કે જ્યાં કાંઈ કરવું નથી. આખા ગામની ભેંસ દેવાની વાત કરો તો બરોબર છે, પણ એક દેવાની વાત કરો તો મારે દેવી પડે, મુશ્કેલી છે. સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. સાથે